તારીખ 11/1/1998 શ્રી સમયસાર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 251
જીવધિકાર છે છઠ્ઠી ગાથા જીવનું સ્વરૂપ બતાવે છે પ્રત્યેક સમયે જ્ઞાન દ્વારા એ પ્રકાશમાન છે, એવું મૂળ સ્વરૂપ સંસાર અવસ્થામાં કર્મ પૂતગળની સાથે એક મેઘ જેવું થઈ રહ્યું છે. ક્ષીરગીરની જેમ દૂધને માં પાણી નાખ્યું હોય એવી રીતે તો પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી દેખવામાં આવે તો, એટલે મૂળ સ્વરૂપે દેખવામાં આવે તો એ શુભ અને અશુભ ભાવ રૂપે પરિણમતું નથી. જોકે અવસ્થામાં પુણ્ય પાપના ઉત્પન્ન કરવા વાળા એવા અનેક શુભાશુભ ભાવો અને કષાયો, એ બંને સકષાય પરિણામો છે. અનેક વિચિત્ર પ્રકારે પ્રવર્તમાન હોવા છતાં પણ શુભ શુભ ભાવરૂપ મૂળ સ્વરૂપ પરિણમિત થતું નથી. મૂળ સ્વરૂપ શુભ શુભ ભાવરૂપે થતું નથી, એટલા માટે તે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. એમ કહ્યું પ્રમત પણ નથી અને અપ્રમત નથી, પરંતુ તે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન રૂપે ઉપાસવામાં આવતા શુદ્ધ કહેવામાં આવે છે. વાક્ય થોડું લાંબુ છે, શું કહેવું છે કે સંસાર અવસ્થામાં કર્મ પૂતગળ સાથે પણ બહુ નજીકનો સંબંધ છે જીવને, શરીર અને દ્રવ્ય કર્મની પ્રકૃતિઓ. કેમ કે આખા પૂરા પ્રદેશમાં કર્મની પ્રકૃતિઓનો સંબંધ એક ક્ષેત્ર અવગાહ રૂપે જુદી જુદી મુદત વાળો રહેલો છે. એટલે દરેક કર્મ પોતાના વિપાક સમયે કરવા આવે છે, બાકી ત્યાં સુધી જીવના પ્રદેશો સાથે એ રહે છે. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય તો પણ એ કારણ વર્ગના સાથે જાય છે. જે કર્મ બાંધા છે એ કર્મ સંબંધ એમને રહે છે, એના વિપાક કાળે જ એ સંબંધ છૂટો પડે છે, ત્યાં સુધી સાથે રહે છે. શરીર પણ આયુષ પર્યંત સાથે રહે છે. એવો સંબંધ હોવા છતાં પણ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ જોવામાં આવે તો દ્રવ્યનો દ્રવ્ય સ્વભાવ એમને એમ છે, નાયક ભાવ એમને એમ છે. અનેક પ્રકારના કષાય ભાવો જીવની અવસ્થામાં થતા હોવા છતાં પણ શુભ અને અશુભ બંને પ્રકારના એ રૂપે નાયક ભાવ પરિણમતો નથી, એ રૂપે થતો નથી, પોતાના સ્વરૂપે જ રહે છે. આવું જે સ્વરૂપ છે એમાં હું પણ કરીને, એમાં અહંભાવ કરીને એને પોતા સ્વરૂપે અવલંબન લેતા, એટલે ઉપાસના કરતા, ગ્રહણ કરતા, આરાધન કરતા એને શુદ્ધ કહેવાય છે. આત્મા નાયક ભાવ સ્વરૂપે શુદ્ધ છે, એ ઉપાસવામાં આવતા શુદ્ધ છે. ખાલી કહેવામાં આવતા શુદ્ધ નથી, કહી શકાય એવી રીતે આમ શુદ્ધ કહેવાય છે એમ કહ્યું, પણ ઉપાસીને. એટલે આપણે શરૂઆતમાં જે વાત થઈ હતી કે આ એક એવું અધ્યાત્મ શાસ્ત્ર છે કે એનો જે વિષય શુદ્ધાત્મા છે એ શુદ્ધાત્માની ખાલી વાત નથી કરવાની, ખાલી કથન નથી કરવાનું, અને ઉપાસના કરવાની છે, એ રૂપ પરિણમન કરવાનું છે. એ રૂપ પરિણમન ન થાય તો એનો યત્કિંચિત પણ પુરુષાર્થ અને પ્રયાસ સાથે એ વાતને વિચારવાની કે સમજવાની કે ગ્રહણ કરવાની છે. નહીતર એ વાત વાત રહી જશે, કહેવા માત્ર રહી જશે કે આત્મા શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે એ કહેવા માત્ર રહી જશે, આત્મા જ્ઞાયક છે એ કહેવા માત્ર રહી જશે, પણ ખરેખર એ કથનનો એ વાતનો એ વાચ્યનો જે પરમાર્થિક લાભ છે એ નહીં મળે. આત્મા જ્ઞાયક છે, આત્મા શુદ્ધ છે, નિશ્ચય આત્મા આવો છે, એ વાત અધ્યાત્મના પ્રકરણમાં બહુ પ્રસિદ્ધ છે. એનો જે સ્વાધ્યાય કરે છે, એનું જે તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એને એ વાત સ્પષ્ટ જાણવામાં છે, તો પણ જો એનો એ સંબંધીનો પુરુષાર્થ ન હોય તો એ માત્ર વાત રહે છે, એ માત્ર કથન રહે છે, એનો કોઈ પારમાર્થિક લાભ નથી. બોલવાનો અધિકારી નથી, પણ પ્રયાસ કરવા માટે અધિકારી થવું જોઈએ. આપણે ઉપાસવું એટલે ગ્રહણ કરવું, ઉપાસવું એટલે ગ્રહણ કરવું, ઉપાસવું એટલે એનું અવલંબન લેવું. અંતર અવલંબનનો વિષય પોતાનું સહજાત્મ સ્વરૂપ છે, એ અવલંબન હું પણ કરતા આવે છે, એમાં હું પણ થતા આવે છે, અને છે પણ એ પોતાપણે. પ્રશ્ન એટલો થાય કે હું પણ કરું કેવી રીતે, એટલો પ્રશ્ન અહીંયા થાય કેવી રીતે હું પણ મારે કરું, તો કે હું પણ કરતા તને નથી આવડતું એમ નથી. શરીર પ્રત્યક્ષપણે જળ પરમાણુથી બનેલું હોવા છતાં એમાં તને હું પણ કરે છે તને. બીજા કુટુંબ પરિવાર મકાન બીજી વસ્તુઓ પ્રત્યક્ષ જળ છે, અથવા અન્ય દ્રવ્ય અન્ય ક્ષેત્રમાં રહેલા અન્ય પદાર્થો છે, તો પણ એમાં હું પણ થાય છે કે નથી થતું. આ મારા છે એમ કેમ તને દેખાય છે? હવે એ તો નથી તો દેખાય છે. જ્યાં પોતાપણું નથી ત્યાં પોતાપણું કરતા આવડે છે, તો પોતા પોતે છે ત્યાં પોતાપણું કરતા કેમ ન આવડે? જે પોતાના નથી એવા જે બીજા પદાર્થો એને પોતાપણે અનુભવ કરે છે કે નહીં? એ નથી કરતો. કીધું કેવું એક વિચિત્ર પરિસ્થિતિ છે કે એક જીવ ગમે ત્યાંથી આવ્યો છે, ખબર નથી ક્યાંથી આવ્યો શું, પણ આપણા ઘરમાં આવ્યો એટલે એમાં મારા પણ ચાલુ થઈ જાય છે. એક ચીજ બજારની દુકાનમાં પડી છે, જેવી ખરીદી કરી એટલે મારા પણ ચાલુ થઈ જાય. જેવી ખરીદી કરી પછી ઉધાર લીધું, કરવો પડે છે, લીધું પછી નહીં વાત છે, લીધું એટલે લીધું, મારા પ્રમાણમાં થઈ જાય છે આ ચીજ મારી. તો મારા પણ કરતા નથી આવડતું એવું તો નથી, પ્રેક્ટિકલી કરે જ છે, ઊંધો પ્રેક્ટિસ તો ચાલુ જ છે. પોતાનું જે સ્વરૂપ છે જ્યાં પોતાની હયાતી વેદી શકાય છે, જ્યાં પોતાની હયાતીનો અનુભવ કરી શકાય છે, ત્યાં પોતાપણું કરવાનું છે. અને પોતે પોતામાં પોતાપણું કરે એવો પોતાનો સહજ સ્વભાવ છે. પાછો પરમા પોતાપણું કરે એ તો વિભાવ છે, એ તો સ્વભાવ નથી જીવનો. અહીંયા તો પોતાનો સ્વભાવ છે એમ કરવાનો. પણ અનાદિથી એ વિધિથી, એ માર્ગથી, એ ઉપાયથી પોતે અજાણ્યો છે, એટલે એને નવું લાગે છે, કઠણ લાગે છે, અજાણ્યું લાગે છે. પણ અભ્યાસ કરીને સહેલું છે. પહેલો એકડો અઘરો લાગેલો, 50-100 વાર 1000 વાર ઘૂંટતા આવડ્યો માંડ માંડ, હવે અભ્યાસે સાવ સહેલો લાગે છે. એ જ એકડો અભ્યાસે સાવ સહેલો લાગે છે, અનભ્યાસે અઘરો હતો. પ્રેક્ટિસ માગે છે, આ વિષયની પ્રેક્ટિસ માગે છે. અને પરમ ઉત્સાહથી, પરમ ઉમંગથી, અત્યંત ઉલ્લાસથી આ પ્રેક્ટિસ કરવી જોઈએ. કેમ કે એનું ફળ બહુ મોટું છે, એનું ફળ બહુ મોટું ફળ છે. એનું મોટો લાભ દેખાય તો જીવને કેમ લાલચ ન થાય? જીનવાણીની સ્તુતિ છે ભાગચંદજીની, એમાં કહે છે કે ભાગચંદ શિવ લાલચ લાગ્યો, શિવ એટલે મોક્ષ, સુખ, પરમાનંદની દશા. ભાગચંદને એની લાલચ લાગી છે, પહોંચ નહીં જહાં જમ જમ, જહાં જમ જમ જમકી જમ એટલે મૃત્યુ. એ પરમ સુખ મોક્ષનો પદ એવું છે કે ન્યાય યમની એટલે મૃત્યુની પહોંચ નથી, ત્યાં ગયો એ હવે મરવાનો નથી. તો એની તો મને લાલચ લાગી છે. શું અને કોને ન લાગે? માટે પરમ ઉલ્લાસથી પોતાનું હિત સાધવા જેવું છે. બહેનશ્રી એમના એક વચનામૃતમાં લખે છે કે તું મનુષ્ય થયો, આવો જૈન ધર્મ મળ્યો, એમાં પણ આત્મકલ્યાણ થાય એવા સત્પુરુષના વચનો અને એનો યોગ થયો, ગુરુદેવ વિરાજતા હતા. આવી જોગવાઈ ફરી ફરીને મળવાની નથી. શું આવી જોગવાઈ ફરી ફરીને મળવાની નથી? માટે તો ઉલ્લાસિત પરિણામથી તારા હિત સાધવામાં લાગી જા. હવે એવો સુંદર માર્ગ છે કે જો એક નિષ્ઠાએ જીવ કામ કરવા લાગે તો થોડા કાળમાં ઘણું કામ થઈ જાય એવું છે. સમય થોડો અને કામ ઘણું થઈ જાય એવું છે. ભલે અનંતકાળથી સંસાર ઉપાયસો છે, અનંતકાળથી ઊંધે રસ્તે ચાલ્યો છે, તો પણ સવળો રસ્તો પકડે અને એક નિષ્ઠાથી, એક લક્ષથી, એક લયથી ઉલ્લાસિત પરિણામે લાગી જાય, એટલે એનો બેડો પાર છે. થોડા સમયમાં ઘણું કામ થઈ જાય એવો સરસ રસ્તો છે. એટલે એક ગાંઠ મારી દીધી હોય, એ કરીને જ જવું છે ને કરી લેવું છે. શું આ ભ્રમમાં કામ કરી લેવું છે, એને એવું ભાષ્યમાન થશે કે ખરેખર આ મનુષ્ય ભાવ મને મારું આત્મકલ્યાણ માટે જ મળ્યો છે. મને સંસાર ઉપાસવા માટે હવે આ ભાવ નથી મળ્યો, પણ આ ભાવ મને મારા આત્મકલ્યાણ માટે મળ્યો છે, એવું એને નાગ્યા વિના નહીં રહે, પછી તો હળવો ફૂલ થઈ જશે. અને એક વાર દ્રઢ નિશ્ચય થયો એટલે અંદરના પરિણામોની દુનિયા જ બદલાઈ જશે, નવી પરિણતિ ઉત્પન્ન થઈ જશે. પછી રુચિ પલટાઈ જાય છે. એક વાર પાકો નિર્ણય કરી લીધો, અનંત કાળમાં અનંત વાર બધું થઈ ગયું, એનામાં કઈ નવીન નથી. શું સકળ જગત છે બધું હેઠું ખાવાનું છે, એમાં કઈ નથી. હવે હું મારું કામ કરી લઉં, આવી સરસ તક મળી છે, મારું કામ ગમે તેમ કરીને કરી જ લેવું છે, પછી ક્યાં સવાલ છે. ઉલટે પરિણામ સે જો પરિણતિ હુઈ હૈ વો પરિણતિ સાફ હો જાયેગી વેદના સે. અંતકરણ શુદ્ધ હો જાયેગા, બસ અંતકરણ કી શુદ્ધિ હુઈ ફિર આગે કા રસ્તા બહોત સરળ, બહોત સુગમ ઓર બહોત આસાન હૈ. ઇસકે પહેલે કઠિનતા લગતી હૈ, ફિર ભી વો કઠિનતા લગે તો ભી હમકો યે બાત છોડની નહીં હૈ, એસા લેના હૈ. એટલે આપણે વાત એમાંથી ચાલી કે સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન રૂપે ઉપાસવામાં આવતા એને શુદ્ધ કહેવાય છે. ત્યાં સુધી શુદ્ધ શુદ્ધ કહેવાય છે એ વાત ખરેખર સાચી નથી. ભલે કોઈ કહે કે આત્મા શુદ્ધ છે, આત્મા જ્ઞાયક છે, પણ એની વાત સાચી નથી. અંદર ઉપાસનામાં વર્તતો હોય પુરુષાર્થ તો વાત સાચી છે. એક બીજી જે આમાં સૂક્ષ્મ અને ગૂઢ વાત છે એ છે કે નાયક ભાવ પોતાનું શુદ્ધ સ્વરૂપ એ શુભાશુભ ભાવ રૂપે પરિણમતો નથી, એવી એક દ્રષ્ટિ થાય છે જેને સમ્યક દર્શન કે છે, સમ્યક દ્રષ્ટિપણું કે છે. એ એક બહુ અલૌકિક પરિણમન છે. એવું અલૌકિક પરિણમન છે કે સમ્યક દ્રષ્ટિને શુભ અને અશુભ ભાવનું પરિણમન છે. સમ્યક દ્રષ્ટિના પરિણમનમાં શુભાશુભ ભાવ નથી એમ નથી, કેમ કે તો ચારે ગતિમાં છે ને, અને અવિરત સમ્યક દ્રષ્ટિ છે. ગ્રસ્ત છે સમ્યક દ્રષ્ટિ તો ગ્રહસ્થમાં વેપારના અને ઘર કુટુંબના બધા પરિણામો અશુભમાં જાય છે. પોતાના તત્વચિંતનના અને સદદેવ સદગુરુ સદશાસ્ત્રના સત્પુરુષ પ્રત્યેના પરિણામો શુભ ભાવમાં જાય છે. એ શુભ અને અશુભ ભાવમાં પરિણમન થતું હોવા છતાં જે સમ્યક દ્રષ્ટિ છે એની દ્રષ્ટિમાં પોતાનો આત્મા આ ભાવે પરિણમતો નથી એવું પ્રત્યક્ષ છે. આ બહુ મોટી વાત છે. પરિણમન થવું એટલે શુભાશુભ ભાવ થવા, શુભાશુભ પરિણામ થવા, એવું પરિણમન છે. વ્યાપાર કરે છે તો કઈ સંભાળતો નથી, વ્યાપાર કરે છે કઈ સંભાળતો નથી, તો અશુભ ભાવ છે, અશુભ પરિણામ છે, અશુભ પરિણમન છે. મંદિર જાય છે, મંદિર જવાનો વિકલ્પ આવ્યો કે ભગવાન ના દર્શન કરવા જવું છે, શુભ ભાવ આવ્યો. દુકાને જવાનો ટાઈમ થયો, દુકાને જાય છે, ઘરેથી દુકાને જવાનો વિકલ્પ આવ્યો, અશુભ ભાવ છે. પરિણમન છે, શુભ અને અશુભ નું પરિણમન સમ્યક દ્રષ્ટિને હોવા છતાં પણ એની દ્રષ્ટિમાં જે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે એ એવું છે કે આ શુભ અને અશુભ ભાવે એ સ્વરૂપ પરિણમતું નથી એવો એને પ્રત્યક્ષ અનુભવ રહે છે. અને છે પણ એમ જ છે, એમ જ છે, અને એમ છે એની એક દ્રષ્ટિ થઈ ગઈ છે. એટલે પોતે શુદ્ધ સ્વરૂપે એમને મરીએ છે અને શુભાશુભ પરિણમથી પોતે ભિન્ન રહે છે એવો એને અનુભવ વર્તે છે. એ દ્રષ્ટિના અભાવમાં હું શુભ ભાવ કરું છું, હું અશુભ ભાવ કરું છું એવો અનુભવ થાય છે. અને જીવ એમાં એકાકાર થાય છે, એમાં રસ આવે છે, એમાં રસની માત્રા તીવ્ર મન થયા કરે છે, પણ તલ્લીન થાય છે. જો આવી દ્રષ્ટિ થાય તો ભિન્ન રહે છે. એવું જે ભિન્નપણું છે એ શુદ્ધાત્મ સ્વરૂપની ઉપાસના છે. શું છે એ? શુદ્ધાત્મ સ્વરૂપની ઉપાસના છે, એ પરમાત્મ સ્વરૂપની ઉપાસના છે, કે એ ઉપાસનાથી પરમાત્મા થવાય છે, અવસ્થામાં પણ પરમાત્મા થવાય છે. એટલે એવું જે પરિણમન છે એ એવી દ્રષ્ટિ પ્રગટ કરવાનો અહીંયા સંકેત છે કે આવો જે નાયક ભાવ છે અને કસાય ભાવોની વિચિત્રતાથી એનું પરિણમન છે, છતાં એના સ્વભાવ રૂપે એ પરિણમતો નથી. એનો જે સ્વભાવ છે એ વિભાવ સ્વભાવ છે. શુભ ભાવનો જે સ્વભાવ છે એ વિભાવ સ્વભાવ છે, અને પોતાનું સ્વરૂપ છે એ સ્વભાવ સ્વભાવે છે. તો એની દ્રષ્ટિ થતા દ્રષ્ટિમાં સ્વરૂપ એમને મળીએ છે, એટલે પોતે એમને મળીએ છે, અને જોડે પરિણમનમાં શુભાશુભ ભાવ થયા કરે છે. એ શુભાશુભ કર્મના ઉદયમાં પરિણામોનું વલણ છે, એકત્વ નથી પણ વલણ છે. એટલું જે વલણ છે એને લઈને એ થાય છે, તો પણ પોતે એમને મરીએ છે, પોતે એમને મરીએ છે. એવું જે દ્રષ્ટિનું પરિણમન છે, સમ્યક દર્શનનું પરિણમન છે, સમ્યક જ્ઞાનનું પરિણમન છે, એ સાધના છે, એ સમ્યક દ્રષ્ટિની આરાધના છે, એ ઉપાસના છે. એવું એક અલૌકિક પરિણમન સમ્યક દ્રષ્ટિ કહો કે જ્ઞાની પુરુષ કહો, સત્પુરુષ કહો, એનું હોય છે. એવું પરિણમન હોય છે એમનું અંદરનું. એ પરિણમન જોઈને એમને નમસ્કાર કરવામાં આવે છે. દ્રષ્ટિની શું છે, પકડ બહુ છે, દ્રષ્ટિની પકડ બહુ છે, શ્રદ્ધા ગુણ છે, પૂરી શક્તિથી પરમાત્મા સ્વરૂપ સાથે પરિણમન કરે છે, પોતાપણે પૂરી શક્તિથી પોતાપણું કરે છે. એ પૂરી શક્તિ કેટલી છે કે અનંતી છે. કેવી રીતે અનંતી છે એનું ગણિત છે કે સાતમી નારકીમાં રૌરવ નરકની વેદનાનો પાર નથી. અહીંયા તો એનું કોઈ કલ્પના થઈ શકે એવું નથી, કેમ કે અહીંયા તો એનો લાખમો કરોડમો ભાગ નથી. એવી તીવ્ર વેદના વચ્ચે જેને સમ્યક દર્શન થાય છે એને આત્માના આનંદનો અનુભવ થાય છે અને વેદના છૂટી જાય છે, વેદનાનો ઉપયોગ મટી જાય છે. વેદના વેદનામાં રહી ગઈ, ઉપયોગ નથી પછી શું કાલ સવારે લગ્ન કર્યા હતા છોકરો, ઘરે નથી આવ્યો. એક દિવસ, બે દિવસ, પાંચ દિવસ, પચીસ દિવસ, પચાસ દિવસ, દિવસો ના દિવસો જવાન ગયા. રોગ થયો, એમાં શું થયું? રોગ થયો, પીડા થઈ. એક કરું પુત્રના વિયોગની વેદના, બીજી બાજુ શરીરની પીડાની વેદના, જીવ ઘણો દુઃખી છે. શું એમાં ઓચિંત તો સામેથી આવતો દેખાય. હે, તું આવી ગયો, તું આવી ગયો બેટા, તું આવી ગયો. ક્યાં ગઈ પીડા? રોગ મટી ગયો? કઈ કઈ રોગ મટ્યો નથી. પગ માંડી નતો આવતો, દોડીને ભેટ્યો. પગ નતો માંડી હતો પીડા થી, એ દોડીને ભેટી જાય. ઉપયોગ નથી એનો, પીડા ના ઉપયોગ નથી. ઉપયોગ છોકરા માં ગયો, હા, લક્ષ ગયું, લક્ષ છૂટી ગયું, શરીરનું લક્ષ છૂટી ગયું. કોઈ છોકરા ઉપર જે રાગ છે એ તો કસાય છે. શું છે? કસાય છે, અશુભ ભાવ છે. મારો દીકરો એ અશુભ ભાવ છે, તો પણ એ પીડાને એક કોર મૂકી દે છે તો આત્માનો આનંદ અંદરથી પ્રગટે, દિવ્ય આનંદ પ્રગટે. તો હાથમી નારકીની પીડાને એ ભૂલાવે છે. એવી શ્રદ્ધાની પકડ છે આત્મા ઉપર, જબરદસ્ત પકડ છે. એ પોતાની અનંત શક્તિથી પરિણમે છે. એને જગતના કોઈ પ્રતિકૂળ પદાર્થો અસર ન કરી શકે, અસર જ ન કરી શકે, બિલકુલ અસર ન કરી શકે એવું એ શક્તિનું જબરદસ્ત પરિણમન છે અંદરમાં. એટલે ગાયું છે જ્ઞાનતરાયજી કે બાહિરે નારકી કૃત દુઃખ ભોગે, અંતર સુખ રસ ઘટા ઘટે. મુહે રીતિ લગી હે અટાપટી, દ્રગ ધારી કી, સમ્યક દ્રગ ધારી કી, મુહે રીતિ લગી હે દ્રગ, એટલે દ્રષ્ટિ. એ દ્રષ્ટિ ધારણ કરનારની મને રીત અટપટી લાગે છે. સામાન્ય જનને એની ખબર ન પડે. એટલું બધું સામર્થ હોવા છતાં પણ બારમાં સામાન્ય મનુષ્યની જેમ જીવન જીવે છે. અંદરની દશાને લોકોને સમજાતું નથી કે આને કેટલું જબરદસ્ત કામ થયું છે. આખા સંસારને જીત્યો, આખા સંસારને જીત્યો છે. શું ટોરણમજીએ ગુમ્મટ સારની ટીકા લખી છે, એમાં એમ લખ્યું છે કે જે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એ કરણ લબ્ધિમાં પહેલા આવે છે અને પહેલાની સેકન્ડોનો સમય છે. એમાં ત્રણ કરણ થાય છે, અપૂર્વકરણ અને નિવૃત્તિકરણ. અનિવૃત્તિકરણ અપૂર્વકરણમાં આવ્યો એટલે જીન થયો એને. એમ કીધું, શું કીધું એને? જીન થયા છે. તો કે શું કરવા જીન થયા છે? તો કે જીનત્વ પ્રાપ્ત કર્યું છે એને, માટે તે જીન છે, એવો અર્થ કર્યો છે. સમય દ્રષ્ટિ તો તરત થવાના છે બીજી સેકન્ડમાં, પણ એને એ પહેલા જીન કહી દીધા છે એમણે. નહીં તો ગણિતનો વિષય છે, કર્ણાનુયોગનો. એક આંકડો સાચો હોય અને ખોટો ન હોય, પણ અધ્યાત્મમાં એવી વાતો છે. એ કોઈ અંદરની દશા છે એમ કે છે કે એટલું બધું સામર્થ્ય હોવા છતાં પણ એ સામર્થ્યને પચાવી શકે છે. શું છે એને પચાવી? સ્વભાવ છે, અશુભાવ છે. મારો શુદ્ધાત્મા આ ભાવે પરિણમતો નથી. કામ બહુ જબરદસ્ત છે અને અલૌકિક કામ છે. એ સમજાવવા માટે આ સમાચાર લખ્યો. વધુ સ્પષ્ટ દ્રષ્ટિ પ્રભાવ થઈ છે. કોઈ નામમાં વ્યક્ત કર્યો પરિણામ કે સાથ મેં બેહતા નહીં, હું તણાતો નથી. પરિણામના પ્રવાહમાં હું તણાતો નથી, જેમ કાંઠે ઉભેલો માણસ નદીમાં તણાતો નથી, નદીના પ્રવાહમાં જોવે છે, એમ પરિણામના પ્રવાહને પોતે જોવે છે ભિન્ન રહીને. અપરિણામે રહીને એવું અપરિણામે ધ્રુવ તત્વમાં પોતાનું દ્રષ્ટિ થાપે છે. એ દ્રષ્ટિમાં એમ કહે છે કે શુભાશુભ ભાવે મારું સ્વરૂપ પરિણમન કરતું નથી, સ્વયં થાય છે. જેમ પરમાણુ સ્વયં પરિણમે છે, એમ એ પણ સ્વયં શુભાશુભ ભાવ પરિણમે છે. એની સત્તામાં મારી સત્તા નથી. પરમાણુની સત્તામાં જેમ મારી સત્તા નથી, એમ શુભાશુભ પરિણામમાં મારી સત્તા નથી. હું મારી સત્તામાં બરાબર છું, સાવધાનપણે મારી સત્તામાં બરાબર છું, એવી રીતે પોતાનો અનુભવ કરે છે. એવી રીતે ઉપાસતા શુદ્ધ કર્યો છે. એમને એમ શુદ્ધતાની વાત નથી, એવી રીતે ઉપાસતા શુદ્ધ કર્યો છે. ગોપાલદેવ બહુ સરસ વાત કરી કે તું નિશ્ચય નહીંની વાત કર ને. તું નિશ્ચય નિર્માણનો વિષય જે નિશ્ચય સ્વરૂપ છે એને લક્ષમાં રાખીને ઈ તરફના પુરુષાર્થ પૂર્વકની વાત કરજે, નહીતર નહીં નહીં રે નહીં આભાસ થઈ જશે. નિશ્ચય નહીં 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 રે પણ નિશ્ચય આભાસ થઈ જશે. ઉપાસતા શુદ્ધ થશે કહ્યું, એ સમય સારે કીધું, એ એમણે પોતાની શૈલીથી વાત કરી. સાધન કરવા તો સહેજે તને સાધન કરવાનું બનશે જ. જે સ્વરૂપના અવલંબન કરવાના સાધનો છે એ પ્રત્યે સહેજે સહેજે પરિણામ જશે, જો નિશ્ચય સ્વરૂપ લક્ષમાં હશે તો. કેમ કે એ બધા સ્વરૂપ ને પ્રકાશે છે, એ બધા સ્વરૂપ નો બોધ કરે છે, પ્રગટપણે બોધ કરનારા છે. જો તારું સ્વરૂપ આવું છે, જો તારું સ્વરૂપ આવું છે, સ્વરૂપ ને પ્રકાશનારા, સ્વરૂપ ને દર્શાવનારા છે. એટલે જેટલા એ નિશ્ચયની જોરથી વાત કરી છે, એટલા એ દેવગુરુ શાસ્ત્રની જોરથી ભક્તિ કરી છે. આ એક કોર્ડિનેશન છે એમના પરિણામનું. છોકરાની જે ગુરુદેવની બહુ ભક્તિ કરે છે, મેરે ગુરુ તો અનંત તીર્થંકરો છે, બે અધિકાર એક તીર્થંકર થી નહીં, અનંત તીર્થંકરો થી અધિક છે. કેમ કે ભૂતકાળમાં હું અનંત તીર્થંકરોના સમોસરણમાં ગયો, પણ મને આ દ્રષ્ટિ નહોતી પ્રગટી. જે ગુરુથી મને દ્રષ્ટિ પ્રગટિ એ તો અનંત તીર્થંકરોથી અધિક થઈ ગયા મારા માટે. તો મેરી લી એમ કરીને લખ્યું છે, બહુ ભક્તિ કરી છે. નિશ્ચયની વાતે એટલી જોરથી કરી છે, પરિણામથી ભિન્નતાની અને ગુરુની ભક્તિ પણ એવી જ કરી છે. બે વાત જોવા મળે છે, નિશ્ચયાભાસ હોય ત્યાં ભક્તિ ન હોય, એ ભક્તિને ઉડાડે. નિશ્ચયાભાસ હોય ત્યાં એ ભક્તિને ઉડાડે. આમને તો સહેજ ભક્તિ આવે છે. સત્સંગ માટે રેડ્યા છે, જ્ઞાન દિશામાં રેડ્યા છે. કલકત્તા કાગળમાં લખે છે કે ત્યાંના સત્સંગ સાંભળતા મને આ લખતા લખતા આંખમાંથી ગરમ ગરમા ગરમ આંસુ પડે છે, ઉના ઉના આંસુ પડે છે. એટલી સત્સંગની ભાવના જ્ઞાન દશામાં એમને વર્તે છે. કૃપાળુ દેવે એટલો સત્સંગને ગાયો છે. પછી આગળ વિશેષ કહે છે કે વળી જેમ દાહના આકારે હોવાથી અગ્નિને દહન કહે છે, જ્ઞેયના આકારે હોવાથી ચૈતન્યના પરિણામને જ્ઞાન કહે છે. દાહ્ય એટલે શું? બળવા યોગ્ય પદાર્થ, કોઈ લાકડાનો કટકો હોય, કોઈ છાણું હોય, કોઈ ઘાસ હોય, અગ્નિ એને લાગે એટલે એનો આકાર પકડે. જે આકારે એ બળવા યોગ્ય પદાર્થ હોય એ આકાર અગ્નિનો હોય. શું? એટલે અગ્નિનું નામ પડ્યું દહન. બાળનાશ, દહન એટલે બાળનાશ. જેમ દાહ્ય એટલે બળવા યોગ્ય પદાર્થના આકારે હોવાથી અગ્નિને પણ દહન કહે છે, તો પણ તેને દાહ્યકૃત અશુદ્ધતા નથી. એટલે કે છાણું છે એ તો પોદળો છે, નિષ્ઠા છે, તીર્ય છે ને, તો અગ્નિમાં મહેલત નથી આવતી. અગ્નિ એ છાણાને બાળે છે, છાણાને આકારે છે, તો પણ એ છાણાની મલિનતા અગ્નિમાં નથી આવતી. અગ્નિ અગ્નિ રૂપે શુદ્ધ રહે છે. એ રીતે ઠીક એક પ્રકારે જ્ઞાકાર હોવાથી, જ્ઞેના આકારે પરિણમન હોવાથી તે ભાવનું નામ જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. કેમ જેવું જ્ઞે છે એવો જ અહીંયા આકાર થાય છે. સામે લાલ રંગ છે તો અહીંયા લાલ દેખ, લાલ પરિણમન અંદર જાણે છે એવું લાગે છે. સામે જેવો પદાર્થ છે એવું જ અહીંયા આકાર ઉભો થાય છે જ્ઞાનમાં. જ્ઞેના આકારે હોવાથી એ ભાવને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. તથાપિ તેને જ્ઞેયકૃત શુદ્ધતા નથી. એટલે એમ કહે છે કે જે જ્ઞાનમાં રાગ જણાયો તે રાગની મલિનતા જ્ઞાનમાં નથી આવતી. જે જ્ઞાનમાં ક્રોધ જણાયો તે ક્રોધની મલિનતા જ્ઞાનમાં નથી આવતી. એવો પોતે જ્ઞાનપણે, શુદ્ધ જ્ઞાનપણે રહે છે એમ અનુભવ કર એમ કે છે. કળા શું છે? આમાં ભેદ જ્ઞાનની કળા શું છે? કે જીવને પરિણમનમાં રાગાદી ભાવ પણ છે અને એ જ વખતે જ્ઞાન પણ છે. જ્ઞાન એમને શુદ્ધ રહે છે તો તું તારા શુદ્ધ જ્ઞાનનો પોતા પણ અનુભવ કરને. આમ સંસાર અવસ્થામાં, સરાગ અવસ્થામાં રાગથી ભિન્ન શુદ્ધ જ્ઞાનનો અનુભવ કરવો તે શુદ્ધ થવાની કળા છે. આવી અંદરની વાતો એવી છે. કેવી રીતે શુદ્ધ થવાય છે? બાકી તપશ્ચર્યા કરીને, ઉપવાસ કરી કરીને હુકાઈ જાય તો પત્તો ન લાગે, અંદરમાં ભેદ જ્ઞાન ન થાય તો ગમે તે સાધન કરે, પણ અંદરમાં ભેદ જ્ઞાન ન થાય તો આત્મશુદ્ધિ કોઈ દિવસ ન થાય. સમયસરમાં પહેલેથી એ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ સમજાવ્યું કે આ તારું આત્મ સ્વરૂપ શુદ્ધ જ છે. રાગાદી ભાવો છે સંસાર અવસ્થામાં, એક મેઘ જેવા છે, તો પણ તારું જ્ઞાન શુદ્ધ છે. કેમ કે એ રૂપે પરિણમતું નથી. તારો જે જ્ઞાન સ્વભાવ છે એ તો એમને જ રહે છે. એમાં રાગને જાણવા માટે જ્ઞાન મલિન થાય, રાગરૂપ થાય, ક્રોધને જાણનારું જ્ઞાન ક્રોધરૂપે મલિન થાય, એવું અંદરમાં બનતું નથી. પણ તને ખબર નથી એટલે તું ભળી જાય છે, અનુભવ ખોટો કરે છે ભળવાનો. છતાં અંદર તો જુદું જ રહે છે, પણ તારો અનુભવ છે એ ખોટો છે, એટલે દુઃખ થાય છે. જેમ જીવનું મૃત્યુ થતું નથી, અજર અમર અવિનાશી પદાર્થ છે પોતે, એટલે ક્યારે મરતો નથી. મરતો હોય તો અત્યારે જીવતો હોય નહીં. જો ગયા ભાવમાં મર્યો હોય તો અત્યારે અહીંયા જીવતો હોય નહીં. પણ દેહ ત્યાગ વખતે મૃત્યુ થયું એવો અનુભવ કરીને દુઃખી થાય છે, ખોટો અનુભવ કરીને. મરતો નથી તો એટલે ખોટો અનુભવ છે. દુઃખ એવું જ થાય છે જાણે હું મરી ગયો, હું મરી ગયો, હું મરી ગયો, હું મરી ગયો, એમ કરતા મૃત્યુ તુલ્ય દુઃખ અનુભવે છે. મરતો તો નથી, દેહ બદલે છે, એમ કપડાં બદલે છે, દેહ બદલે છે. લોકોએ નામ આપ્યું કે મૃત્યુ. પરમાર્થના પ્રકરણમાં મૃત્યુ જેવી કોઈ ચીજ જ નથી, એ વસ્તુ જ નથી. પછી ભય શો? દુઃખ છે એનું કઈ નથી. એમ તું અંદરમાં એમને મગબંધ રહે છો. એ રીતે તને તું જોવાનો પુરુષાર્થ કર એમ કહેવું છે. એ રીતે તું તને જોવાનો પુરુષાર્થ કર.
એમને મગબંધ રહે છે છતાં જે વિભાવો પરિણામ થાય છે તો ત્યારે કઈ પ્રક્રિયા બને છે?
મિથ્યાત્વ અવસ્થામાં એને જુદો અકબંધ રહે છે એવો અનુભવ નથી રહેતો. એને એમ થાય છે કે મને જ થાય છે, આ મને જ થાય છે. શું જેમ શરીરમાં પીડા થતા શું અનુભવ થાય છે? મને પીડા થાય છે. પીડા છે એ શરીરના પરમાણુની પ્રક્રિયા છે. અશાતાભિનિનો ઉદય છે શરીરમાં અને પરમાણુની પ્રક્રિયા થાય છે. જેને ભેદ જ્ઞાન વર્તે છે એ પ્રક્રિયાને પોતાની સત્તામાં અનુભવ નથી કરતા. કેટલી પીડા છે, કેટલું વેદન છે, અસાતાનું કેવા પ્રકારનું છે એ જણાય છે એના જ્ઞાનમાં, પણ જ્ઞાનની સત્તામાં પોતાની સત્તામાં નથી જણાતો. નિકૃત શુદ્ધતા એને નથી, એ પીડાકૃત પીડા જ્ઞાનને નથી. જ્ઞાનને જાણવાનું છે, પણ હું પણ શરીરમાં કર્યું છે એનું દુઃખ છે. નારકીમાં કેમ દુઃખ નથી ભવું? સમ્યક દ્રષ્ટિ અનુભવતા અંતર સુકરસ ઘટાઘટી કે એને પોતાને એમાં પોતાનું અસ્તિત્વ મને થાય છે એવો અનુભવ નથી ત્યાં. મને જ્ઞાનમાં જણાય છે પણ મને થાય છે એમ નથી જણાતો. એમ છે જે થાય છે તે જ્ઞાનમાં જણાય છે જરૂર, પણ મને થાય છે એમ નથી જણાતો. અને દુઃખ છે એ મને થાય છે એનો. એટલે કૃપાળુ દેવે 913 નંબરનો પત્ર જે વનમાળીદાસભાઈને લખ્યો એ આ એક જ વ્યૂ પોઈન્ટ ઉપર લખ્યો છે કે જો જીવ ભેદ જ્ઞાન ન કરે તો એને અસાતા વેદનીમાં લક્ષ જાય, ઉપયોગ ત્યાં ખેંચાય અને દુઃખનો અનુભવ થાય. હવે આ દુઃખ તો ટાળવું મુશ્કેલ છે કેમ કે ઉપયોગ ત્યાંથી પાછો વાળી શકે નહીં ભેદ જ્ઞાન ન હોય એને. એટલે નો દુઃખ ભોગવવું હોય તો એને ભોગવવું પડે, ભોગવવું પડે ને ભોગવવું જ પડે. ત્યારે કેટલાક વિચારવાન જીવોએ આનો ઉપાય શોધવાની મહેનત કરી છે, એની અંતર ગવેષણા કરી, તો એને એમ લાગ્યું કે આ તો બહુ સારી વાત છે. આ જે અસાતા વેદનીનો ઉદય આવે છે એમાં જ ભેદ જ્ઞાન કરવાની જે મજા છે, આ તો અધિક કલ્યાણકારી સમય છે. કેવું સવડું લીધું, ઉદયને આત્મકલ્યાણમાં ઘટાડી દીધો. આ કળા છે કામ કરવાની. પછી કયા ઉદયથી તમને બીક લાગે કે ભય લાગે કે દુઃખ થવાનું કારણ છે? કોઈ ઉદય દુઃખનું ભયનું કારણ નથી. ઉલટાનું એ આત્મકલ્યાણનું સાધન છે, અધિક કલ્યાણકારી સમય છે. હા, પણ ત્યાર પહેલા ભેદ જ્ઞાનનો પ્રયત્ન કરવાનો. ભેદ જ્ઞાનના સ્ટેજ સુધી પહોંચવા માટે નીચાના સ્ટેજ ચાલુ કરવાનું. એ તો ક્રમથી આગળ વધવાનું છે. આપણે રોટલી ખાવી હોય તો બજારમાંથી ઘઉં લાવવા પડે, એમાંથી કાંકરા કાઢી નાખવા પડે, નહીતર તો રોટલીમાં કાંકરા આવે ચાલતા ચાલતા. કાંકરા કાઢ્યા પછી એને દળવા પડે, દળવામાં પણ રોટલી જેવો રોટલીનો લોટ ઝીણો થવો જોઈએ, ભાખરી જેવો નહીં કે થૂલી નહીં, રોટલી થાય એવો એનો લોટ થવો જોઈએ. એ લોટમાં પાણીને મોણ નાખીને સરખું એની કણિક ટૂંકીને બનાવવી જોઈએ. પછી ગણ્યું લઈને એને બરાબર વણવું જોઈએ. વણીને પછી એને તાવડીમાં સરખી રીતે ફેરવીને શેકવી જોઈએ. સરખી રીતે એટલે ન શું કે કાચી એનો રહી અને દહી એનો જાય. એમ રોટલીમાં જેમ એટલો પ્રોસેસ છે એમ આત્માના આનંદને ભોગવવો હોય, ઓલી રોટલી ભોગવવી છે ભૂખ ભાંગવા માટે, એમ અશાંતિને દુઃખની ભૂખ ભાંગવા માટે સુખનું અમૃત પીવું હોય તો એના ક્રમથી આપણે બરાબર ચાલવા પડે. એનો પ્રોસેસ છે એ બરાબર સચવાવો જોઈએ. તો સહજ દશા પ્રગટે. કેવી રીતે પ્રગટે? સહજ દશા પ્રગટે. સમ્યક દર્શન સહજ આવે છે. અને તો સારું થયું કે ભાઈ આ પ્રોસેસ લાઇટમાં આવ્યો, નહીતર બધા ગુંજાય છે. આમાં કરવું શું? ઉપદેશ ની વાતો બધી બહુ સારી છે. કરવું શું? ક્યાંથી શરૂ કરવું? આમાં બધા મૂંઝાણા છે. અને કૃપાલુદેવ નો ગ્રંથ વાંચ્યા પછી તો ઉપરથી અલગ આવી છે. ધ્યાન ખેંચો તમે. શું બીજા ગ્રંથ માંથી તો એ વસ્તુ મળવી મુશ્કેલ છે. એટલે શાસ્ત્રો વાંચી વાંચીને મોટા શાસ્ત્રી થઈ જાય, પંડિત થઈ જાય, ન્યાય તીર્થ થઈ જાય. હું પણ કઈ આ વાત સમજાય નહીં. કુદરતી એ વસ્તુ ધ્યાન ઉપર ખેંચવામાં આવે છે. બીજું આમ અહીંથી ચાલુ કરવું પડશે. એ વગર બીજો કોઈ ઉપાય નથી આગળ વધવાનો. આ એનો ક્રમ છે. પછી એક વાક્ય એમણે લખ્યું છે કે કારણ કે ગુણાકાર અવસ્થામાં જે નાયક રૂપે નાથ થયો તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં પણ દીપકની જેમ કરતા કર્મનો અનન્ય પણ હોવાથી નાયક જ છે, પોતે જાણવા વાળો જ છે. માટે પોતે જ કરતા અને પોતે પોતાને જાણ્યું એટલે પોતે કર્મ છે. એટલું વાક્ય છે. એમાં ઘણી વાતો લખી છે એમણે. જરા વિસ્તારથી આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં લઈશું.